એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનું સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે રસાયણ વિજ્ઞાનને એમ કે સમજવાની રીત જ બદલી નાખી છે.
હા, પીટર એટકિન્સનું ફિઝિકલ કેમિસ્ટ્રી.
બરાબર. નામ કદાચ થોડું અઘરું લાગે પણ ખરેખર આ ખૂબ રસપ્રદ છે.
બિલકુલ. આ પુસ્તક એવું છે જે આપણી આસપાસની દુનિયા, મતલબ કે દ્રવ્ય અને ઊર્જા, પરમાણુના સ્તરે કેવી રીતે કામ કરે છે ને તે સમજાવવા માટે ભૌતિકશાસ્ત્રના જે મૂળભૂત નિયમો છે તેનો ઉપયોગ કરે છે.
અચ્છા.
એમ સમજો કે તે વિજ્ઞાનની બે મોટી શાખાઓ વચ્ચેનો એક મજબૂત પુલ જેવું છે.
અને આજના સમયમાં જ્યાં રોજ નવી ટેકનોલોજી આવતી રહે છે ત્યાં આ પુસ્તકનું શું મહત્વ, કેમ એ જરૂરી છે?
જુઓ, આપણે નવી દવાઓ વિશે વાત કરીએ કે પછી વધુ સારી બેટરીઓ, નવા મટીરિયલ્સ, અરે પર્યાવરણની સમસ્યાઓના ઉકેલ વિશે પણ વિચારીએ,
હા,
તો આ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક આ ફિઝિકલ કેમિસ્ટ્રી જ છે. આ પુસ્તક ફક્ત શું થાય છે એટલું જ નથી કહેતું, પણ શા માટે અને કેવી રીતે થાય છે તેની ઊંડી સમજ આપે છે. એટલે રસાયણશાસ્ત્રને માત્ર અવલોકન નહીં પણ ગણતરી અને આગાહીનું વિજ્ઞાન બનાવે છે.
સમજાયું. તો ચાલો આ અદ્ભુત પુસ્તક પાછળના ભેજાને મળીએ. કોણ છે આ પીટર એટકિન્સ?
પીટર એટકિન્સ એક ખૂબ જ જાણીતા, એમ કહી શકાય કે વિશ્વવિખ્યાત બ્રિટિશ રસાયણશાસ્ત્રી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં વર્ષો સુધી પ્રોફેસર હતા.
ઓકે.
અને એમની મુખ્ય પકડ છે ને એ સૈદ્ધાંતિક રસાયણશાસ્ત્ર અને ક્વોન્ટમ મિકેનિક્સ જેવા ગહન વિષયો પર છે.
પણ ઘણા નિષ્ણાતો હોય છે. એટકિન્સમાં એવી શું ખાસ વાત છે કે તેમનું પુસ્તક આટલું બધું પ્રચલિત થયું?
એમની સૌથી મોટી ખાસિયત છે અઘરા જટિલ વિચારોને પણ એકદમ સ્પષ્ટ અને સરળ રીતે સમજાવવાની કળા. અદ્ભુત છે.
હા, એ તો ખરી વાત છે.
તેઓ ગાણિતીય સમીકરણોની પાછળ જે તર્ક છુપાયેલો હોય ને, જે વિચાર હોય તેને પકડે છે. ખાલી સૂત્રો નથી આપી દેતા.
ના ના.
પણ આપણને વિચારતા કરે છે કે આ સૂત્ર આવ્યું ક્યાંથી, એનો અર્થ શું છે. આ એવી ક્ષમતા છે જે બહુ ઓછા વૈજ્ઞાનિકોમાં હોય છે. ઊંડું જ્ઞાન અને તેને સરળતાથી સમજાવવાની આવડત, બેઉનો સમન્વય.
એટલે એમ કહી શકાય કે તેઓ અઘરા વિજ્ઞાનને પણ એક વાર્તાની જેમ કહી શકે છે.
હા, કંઈક અંશે એવું જ. તેઓ સિદ્ધાંતોને એવી રીતે બાંધે છે કે આપણને તેનો ક્રમ અને જોડાણ બધું બરાબર સમજાય. એમણે 70થી વધુ ચોપડીઓ લખી છે, ખબર છે?
70થી વધુ? બાપરે.
હા, અને એમાં કેટલાક તો દુનિયાભરની યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. આ જ કારણ છે કે પેઢીઓથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ફિઝિકલ કેમિસ્ટ્રી એક આધારભૂત ગ્રંથ બની રહ્યો છે.
સમજાઈ ગયો. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? તેનો પાયાનો વિચાર શું છે? કયો મૂળભૂત સવાલ ઉઠાવે છે?
પુસ્તકનો પાયાનો વિચાર એ છે કે રસાયણશાસ્ત્રમાં જે કંઈ પણ થાય છે, જે કંઈ પણ ફેરફાર થાય તે ભૌતિકશાસ્ત્રના નિયમોને આધીન છે. સિમ્પલ. જો આપણે એ નિયમો બરાબર સમજી લઈએ તો પછી રાસાયણિક પ્રક્રિયાઓ કેમ અને કેવી રીતે થાય છે તે પણ સમજી શકીએ. એટલે મુખ્ય પ્રશ્ન એ છે કે રાસાયણિક ફેરફારો પાછળનું વિજ્ઞાન શું છે?
અને આ મોટા સવાલનો જવાબ શોધવા માટે એટકિન્સ આપણને ક્યાં લઈ જાય છે, કયા રસ્તે?
તેઓ મુખ્યત્વે ત્રણ મોટા વિસ્તારોની સફર કરાવે છે. જાણે ત્રણ આધારસ્તંભ પર આખું પુસ્તક ઊભું હોય ને એવું લાગે.
અચ્છા, કયા ત્રણ?
પહેલો સ્તંભ છે થર્મોડાયનેમિક્સ. આ પૂછે છે શું કોઈ પ્રક્રિયા પોતાની મેળે થશે, મતલબ શક્ય છે કે નહીં. આ ઊર્જા, સ્થિરતા અને સંતુલન વિશે છે.
જેમ આપણે કોઈ કામ શરૂ કરતા પહેલા વિચારીએ એમ.
બરાબર, કે ભાઈ આ કરવું શક્ય છે કે નહીં. પછી બીજો સ્તંભ છે ક્વોન્ટમ મિકેનિક્સ. આ અણુ પરમાણુના બંધારણની વાત કરે છે.
એ કેવી રીતે ગોઠવાયેલા છે?
હા, પ્રશ્ન એ છે કે આ પ્રક્રિયાઓ શક્ય બને તે માટે અણુઓ કેવી રીતે ગોઠવાયેલા છે. અહીં પછી રાસાયણિક બંધન અને અણુઓ પ્રકાશ સાથે કેવી રીતે વર્તે છે એ બધી વાત આવે.
અને ત્રીજો?
અને ત્રીજો સ્તંભ છે રાસાયણિક કાઇનેટિક્સ. આ પૂછે છે જો પ્રક્રિયા થશે તો કેટલી ઝડપથી થશે અને કયા રસ્તે થશે, કઈ પદ્ધતિથી. આ પ્રતિક્રિયાના દર અને તેની પદ્ધતિ વિશે છે.
વાહ. એટલે પહેલા શક્યતા તપાસો, પછી બંધારણ સમજો અને છેલ્લે ઝડપ જુઓ. આ ત્રણેય મળીને જ આખી કહાણી બને છે, ખરને?
એકદમ સાચી વાત. અને એટકિન્સ આ ત્રણેયને અલગ અલગ નથી રાખતા હો, એ બતાવે છે કે તે કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે.
હા, એ મહત્વનું છે.
આપણે મોટા પાયે જે જોઈએ છીએ, તાપમાન, દબાણ વગેરે, તેની પાછળ સૂક્ષ્મ જગતમાં શું ચાલી રહ્યું છે અને એ સૂક્ષ્મ જગતના નિયમો પરથી મોટા પાયે શું થશે તેની આગાહી કેવી રીતે કરી શકાય, આ આખી સફર પુસ્તક કરાવે છે.
ચાલો ત્યારે આ સફરમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ પહેલા ભાગ થર્મોડાયનામિક્સથી, જે સંતુલનની વાત કરે છે. આમાં મુખ્ય શું છે? મારા ખ્યાલથી અહીંયા ઊર્જાના નિયમો આવે છે, બરાબર?
હા, શરૂઆત મૂળભૂત ખ્યાલોથી થાય છે. વાયુઓ કેવી રીતે વર્તે છે, દબાણ, કદ, તાપમાનનો સંબંધ શું છે, એ બધું.
આદર્શ વાયુ, વાસ્તવિક વાયુ,
બરાબર. પછી આવે છે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ, જે મૂળભૂત રીતે તો ઊર્જા સંરક્ષણનો નિયમ છે.
હા, પેલો જૂનો જાણીતો.
આપણે સ્કૂલમાં ભણ્યા હતા ને કે ઊર્જાનો નાશ થતો નથી, ફક્ત સ્વરૂપ બદલાય છે. બસ એ જ વાત. અહીં આંતરિક ઉર્જા, ઉષ્મા અને કાર્ય જેવા ખ્યાલો સ્પષ્ટ થાય છે અને એન્થાલ્પી એચ નામનો એક ખ્યાલ આવે છે.
એ શું છે?
એ સ્થિર દબાણે થતા ઉષ્મા ફેરફારને માપવામાં મદદ કરે છે, જે પ્રયોગશાળામાં બહુ સામાન્ય પરિસ્થિતિ છે.
ઓકે.
અને પછી આવે છે બીજો નિયમ અને પેલો ગૂંચવાડા ભર્યો શબ્દ, એન્ટ્રોપી. એને લોકો અવ્યવસ્થા સાથે જોડે છે, પણ આપે કહ્યું એમ એટકિન્સ તેને જુદી રીતે સમજાવે છે.
હા,
એ બહુ રસપ્રદ છે. બીજો નિયમ એન્ટ્રોપી એસ રજૂ કરે છે. એટકિન્સ કહે છે કે એને ખાલી અવ્યવસ્થા ન ગણો,
તો શું ગણવું?
ઊર્જાના ફેલાવા કે વિકેન્દ્રીકરણનું માપ ગણો. જેમ ગરમ ચાનો કપ હોય, એ ઠંડો પડે એટલે ઉષ્મા શું થાય? ઓડામાં ફેલાઈ જાય, બરાબર ને?
હા.
તેમ કુદરતમાં ઊર્જા વધુ ને વધુ ફેલાવા માંગે છે. કોઈ પણ સ્વયંસ્ફૂર્ત પ્રક્રિયા એટલે કે પોતાની મેળે થતી પ્રક્રિયા હંમેશા બ્રહ્માંડની કુલ એન્ટ્રોપી વધારે છે. ત્રીજો નિયમ તો બસ એટલું કહે છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને, જે સૈદ્ધાંતિક રીતે સૌથી નીચું તાપમાન છે, એન્ટ્રોપી શૂન્ય હોય છે. એક બેઝલાઇન આપે છે.
પણ આ બધા નિયમોનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે થાય? મારો મતલબ, કઈ પ્રક્રિયા થશે અને કઈ નહીં થાય તે કેવી રીતે નક્કી કરવું?
ત્યાં જ ગિબ્સ ફ્રી એનર્જી જી કામમાં આવે છે. આ એક સમીકરણ છે, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ ટી ડેલ્ટા એસ.
ઓકે, થોડું સમજાવો.
જો ડાબી બાજુ છે મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી, જમણી બાજુ છે ઉર્જા ઘટાડવાની વૃત્તિ ડેલ્ટા એચ અને ઉર્જા ફેલાવવાની વૃત્તિ ટી ડેલ્ટા એસ વચ્ચેનો સંઘર્ષ કે ટ્રેડ ઓફ કહો.
અચ્છા.
જો ડેલ્ટા જી ઋણ હોય તો પ્રક્રિયા પોતાની મેળે થશે, સ્વયંસ્ફોર થશે. જાણે કે પ્રકૃતિ હંમેશા બે વસ્તુ વચ્ચે સંતુલન શોધે છે, ઓછી ઉર્જા એટલે વધુ સ્થિરતા અને વધુ ફેલાવો એટલે વધુ એન્ટ્રોપી.
વાહ.
આ જ ખ્યાલ આપણને સમજાવે છે કે પ્રેશર કુકરમાં પાણી કેમ ઊંચા તાપમાને ઉકળે છે, અથવા શિયાળામાં રસ્તા પર મીઠું નાખવાથી બરફ કેમ પીગળી જાય છે.
ખૂબ સરસ. આ તો થયું શું થશે તે જાણવાનું વિજ્ઞાન. હવે વાત કરીએ બીજા ભાગની, બંધારણ, જે ક્વોન્ટમ મિકેનિક્સ પર આધારિત છે. અહીં તો દુનિયા સાવ જુદી જ લાગે છે, નહીં? થોડી વિચિત્ર.
હા, બિલકુલ. અહીં આપણે પરમાણુ અને તેનાથી પણ નાના કણોની દુનિયામાં પ્રવેશીએ છીએ. અહીં આપણા રોજિંદા અનુભવના નિયમો, જે ન્યૂટનના નિયમો છે, તે કામ નથી કરતા.
એટલે ક્લાસિકલ ભૌતિકશાસ્ત્ર અહીં નિષ્ફળ.
હા, એટલે પ્લાન્ક અને ડી બ્રોગલી જેવા વૈજ્ઞાનિકોએ ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા, જેમ કે ઊર્જા સતત નથી હોતી પણ નાના પેકેટ્સ એટલે કે ક્વાન્ટામાં હોય છે.
જાણે સીડીના પગથિયા હોય, રેમ્પની.
બરાબર. અને કણ ક્યારેક તરણ જેવું વર્તે અને તરણ ક્યારેક કણ જેવું. પેલો તરંગ કણ દ્વૈતવાદ.
અને આ વિચિત્ર દુનિયાને સમજાવતું ગણિત, એટલે પેલું શ્રોડિંજર સમીકરણ, તે શું કહે છે?
શ્રોડિંજર સમીકરણ ક્વોન્ટમ જગત માટે એવું છે જેવું ન્યૂટનના નિયમો મોટા પદાર્થો માટે. તેનો ઉકેલ વેવ ફંક્શન કહેવાય છે. એને સાઈથી દર્શાવાય.
અને એ વેવ ફંક્શન શું બતાવે છે?
એ કણ વિશેની બધી જ શક્ય ગતિશીલ માહિતી ધરાવે છે. પણ મજાની વાત એ છે કે તે કણનું ચોક્કસ ઠેકાણું નથી બતાવતું.
તો શું બતાવે?
કોઈ જગ્યાએ તેના મળવાની સંભાવના કેટલી છે તે બતાવે છે સાઈ સ્ક્વેર દ્વારા. જાણે કે ક્વોન્ટમ જગતમાં નિશ્ચિતતાની જગ્યા સંભાવનાએ લઈ લીધી છે.
એટલે ચોક્કસ નહીં પણ શક્યતા.
બરાબર.
અહીં હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ આવે છે, જે કહે છે કે તમે કણનું સ્થાન અને તેની ગતિ બંને એકસાથે પૂરેપૂરી ચોકસાઈથી જાણી જ ના શકો. એક જાણવા જાઓ તો બીજું અચોક્કસ બને.
ઓકે.
આ સિદ્ધાંતો પરથી જ પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં અને કેવી રીતે ગોઠવાયેલા હોય છે તે સમજાય છે. પેલી ઓર્બિટલ્સ એસ પી ડી એફ.
બરાબર. પુસ્તક પહેલાં પાર્ટિકલ એન્ડ અ બોક્સ જેવા સરળ ઉદાહરણથી સમજાવે છે કે કેવી રીતે ઉર્જાના સ્તરો છૂટા છૂટા એટલે કે ક્વોન્ટાઇઝ્ડ હોય છે. પછી હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણ ઉકેલીને બતાવે છે કે કેવી રીતે આ એસ પી ડી એફ ઓર્બિટલ્સ અને તેની સાથે સંકળાયેલા ક્વોન્ટમ નંબરો કુદરતી રીતે જ ઉદ્ભવે છે. આ જ આપણા રસાયણશાસ્ત્રના આવર્ત કોષ્ટકનો સૈદ્ધાંતિક પાયો છે.
અને આ ઓર્બિટલ્સ પરથી જ અણુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાય છે એટલે કે રાસાયણિક બંધન કેવી રીતે બને છે તે પણ સમજાય છે.
હા, મુખ્યત્વે બે સિદ્ધાંતો દ્વારા સમજાવે છે. એક છે વેલેન્સ બોન્ડ થિયરી. એ ઓર્બિટલ્સના એકબીજા પર આવરણ ઓવરલેપથી બંધન સમજાવે છે. પેલું હાઇબ્રિડાઇઝેશન પણ અહીં આવે.
હા, સાંભળ્યું છે.
અને બીજો?
બીજો જે વધુ શક્તિશાળી અને વ્યાપક છે તે છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આ ઇલેક્ટ્રોનને કોઈ એક પરમાણુનો નહીં પણ આખા અણુના ભાગ તરીકે ગણે છે. બંધનકારક અને પ્રતિબંધનકારક ઓર્બિટલ્સ બનાવે છે.
એનાથી શું ફાયદો?
આનાથી અણુઓના ચુંબકીય ગુણધર્મો અને તેઓ પ્રકાશને કેવી રીતે શોષે છે એટલે કે સ્પેક્ટ્રોસ્કોપી તે વધુ સારી રીતે સમજાવી શકાય છે.
સ્પેક્ટ્રોસ્કોપી એટલે પેલું આઈઆરએનએમઆર? હા, સ્પેક્ટ્રોસ્કોપી જેમ કે એમઆરઆઈ સ્કેન જે એનએમઆર પર આધારિત છે એ ક્વોન્ટમ થિયરીનો સીધો વ્યવહારુ ઉપયોગ છે. એ પુરાવો છે કે આ બધી થિયરી સાચી છે.
અદ્ભુત. તો હવે આપણે જાણીએ છીએ કે પ્રક્રિયા શક્ય છે કે નહીં, થર્મોડાયનેમિક્સ અને તે માટે જરૂરી અણુઓનું બંધારણ કેવું છે, ક્વોન્ટમ મિકેનિક્સ. હવે ત્રીજો અને છેલ્લો ભાગ પરિવર્તન એટલે કે રાસાયણિક કાઇનેટિક્સ. આ શેના વિશે છે?
ઝડપ વિશે.
બરાબર. આ ભાગ એ સવાલનો જવાબ આપે છે કે પ્રક્રિયા કેટલી ઝડપથી થશે. અહીં પ્રતિક્રિયા દર, રેટ ઓફ રિએક્શન કેવી રીતે માપવો અને કયા પરિબળો તેના પર અસર કરે છે જેમ કે સાંદ્રતા, તાપમાન, તેની ચર્ચા થાય છે.
અહીં પણ નિયમો હોય છે.
હા, દર નિયમો, રેટ લોઝ અને પ્રક્રિયાક્રમ રિએક્શન ઓર્ડર જેવા ખ્યાલો આવે છે. પણ આ રસપ્રદ છે, આ ફક્ત પ્રયોગ દ્વારા જ નક્કી કરી શકાય છે. તમે રાસાયણિક સમીકરણ જોઈને ના કહી શકો.
ઓ, એટલે પ્રયોગ જરૂરી છે.
હા,
પણ મોટાભાગની પ્રતિક્રિયાઓ એક જ સ્ટેપમાં નથી થતી, ખરું ને? તેની પાછળ એક આખી પદ્ધતિ હોય છે. બરાબર. તેને પ્રતિક્રિયા ક્રિયાવિધિ કહે છે. મોટાભાગની રાસાયણિક પ્રતિક્રિયાઓ ઘણા નાના નાના પગલાઓમાં થાય છે.
અને એમાં શું મહત્વનું હોય છે?
તેમાં કોઈ એક પગલું સૌથી ધીમું હોય છે અને એ જ આખી પ્રક્રિયાની એકંદર ઝડપ નક્કી કરે છે. તેને દર નિર્ધારક પગલું કહે છે.
અચ્છા, બોટલનેક જેવું.
હા, બરાબર. અને વચમાં કેટલાક અસ્થાયી પદાર્થો બને છે અને તરત વપરાઈ જાય છે જેને મધ્યસ્થી કહે છે. આ બધું સમજવું જરૂરી છે, ખાસ કરીને જો આપણે પ્રતિક્રિયાને નિયંત્રિત કરવી હોય કે ઝડપી કરવી હોય.
અને તાપમાન વધારવાથી પ્રક્રિયા ઝડપી કેમ બને છે, તેનું કારણ શું?
અહીં અરહેનિયસ સમીકરણ અને સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી નો ખ્યાલ આવે છે. વિચારો કે પ્રક્રિયા થવા માટે અણુઓરે એક ઊર્જાનો પહાડ ઓળંગવો પડે છે.
એક અવરોધ.
હા, એક અવરોધ. આ પહાડની ઊંચાઈ એટલે સક્રિયકરણ ઊર્જા. તાપમાન વધારવાથી વધુ અણુઓ પાસે આ પહાડ ઓળંગવા જેટલી પૂરતી ઊર્જા આવે છે.
એટલે વધુ અણુઓ પહેલેવાર જઈ શકે.
બરાબર. એટલે પ્રતિક્રિયા ઝડપી બને છે. કોલિઝન થિયરી અને ટ્રાન્ઝિશન સ્ટેટ થિયરી આને વધુ ઊંડાણપૂર્વક સમજાવે છે કે અણુઓ કેવી રીતે અથડાય છે અને પેલી ટ્રાન્ઝિશન સ્ટેટ સુધી પહોંચે છે.
અને ઉત્પ્રેરક, કેટલિસ્ટ આમાં ક્યાં ફિટ થાય છે? એ પણ પ્રતિક્રિયાને ઝડપી બનાવે છે, પણ કેવી રીતે? એ તાપમાન તો નથી વધારતો.
ના, ઉત્પ્રેરક પોતે વપરાયા વગર પ્રતિક્રિયાનો દર વધારે છે. તે કાઇનેટિક્સ દ્વારા સમજાવી શકાય છે. ઉત્પ્રેરક પેલો ઊર્જાનો પહાડ છે ને, સક્રિયકરણ ઊર્જા,
હા,
તેને નીચો કરી દે છે. મતલબ કે પ્રતિક્રિયા માટે એક સહેલો, ઓછી ઊર્જાવાળો ટૂંકો રસ્તો પૂરો પાડે છે.
ઓ, એટલે રસ્તો બદલી નાખે છે.
હા, એટલે ઓછા તાપમાને પણ પ્રતિક્રિયા ઝડપથી થઈ શકે. આપણા શરીરમાં એન્ઝાઇમ્સ આ જ કામ કરે છે અને ઉદ્યોગોમાં પણ ઉત્પ્રેરકોનો બહોળો ઉપયોગ થાય છે.
ખૂબ સરસ. આ ત્રણેય ભાગોની સફર પછી જો આપણે સાર કાઢવો હોય તો આખા પુસ્તકના મુખ્ય સંદેશા શું ગણી શકાય?
પહેલો સંદેશ તો એ જ કે રસાયણશાસ્ત્ર કોઈ જાદુ નથી, એ ભૌતિક શાસ્ત્રના નિયમો પર જ ચાલે છે, સાર્વત્રિક નિયમો.
બીજું,
કોઈ પણ ફેરફાર પાછળ ઉર્જા અને એન્ટ્રોપી, એટલે કે ઉર્જાનો ફેલાવો, વચ્ચેનો એક સંઘર્ષ, એક સંતુલન કામ કરે છે, જેને પેલી ગિબ્સ ફ્રી એનર્જી માપે છે.
અને ત્રીજો મુદ્દો એ કે અણુઓનું બંધારણ, તેમનો આકાર, તેમનું વર્તન, આ બધું જ સમજવા માટે ક્વોન્ટમ મિકેનિક્સ અનિવાર્ય છે, એના વગર ચાલે જ નહીં.
બરાબર. અને ચોથું, કેવી રીતે સૂક્ષ્મ પરમાણુઓનું વર્તન ભેગું મળીને મોટા પાયે દેખાતા ગુણધર્મોમાં પરિણમે છે, જેમ કે તાપમાન, દબાણ, તે પણ વિજ્ઞાન સમજાવી શકે છે. સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એની વાત કરે છે.
હા.
અને પાંચમો મહત્વનો મુદ્દો મને લાગે છે તે એ છે કે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. ઘણીવાર સરળ મોડેલોથી શરૂઆત કરે છે, જેમ કે આદર્શ વાયુનું મોડેલ,
જે ખરેખર અસ્તિત્વમાં નથી.
હા, પણ સમજવા માટે સારો શરૂઆતનો પોઈન્ટ છે, અને પછી ધીમે ધીમે તેને સુધારીને વાસ્તવિકતાની નજીક લઈ જાય છે.
અને છેલ્લો પણ કદાચ સૌથી મહત્વનો મુદ્દો,
હા, એ કે કોઈ પ્રક્રિયા થર્મોડાયનેમિકલી શક્ય હોય, એટલે કે ડેલ્ટા જી ઋણ હોય, તેનો અર્થ એ બિલકુલ નથી કે તે ઝડપથી થશે જ. શક્યતા અને ઝડપ બે અલગ વસ્તુઓ છે.
આનું કોઈ ઉદાહરણ?
પેલું હીરાનું ઉદાહરણ. હીરામાંથી ગ્રેફાઇટ બનવું એ થર્મોડાયનેમિકલી શક્ય છે, ડેલ્ટા જી ઋણ છે.
શું વાત કરો છો?
હા, પણ સદભાગ્યે એ પ્રક્રિયા એટલી બધી ધીમી છે, એની સક્રિયકરણ ઊર્જા એટલી ઊંચી છે કે આપણને વ્યવહારમાં એ થતું દેખાતું નથી. નહીં તો આપણા હીરા ગ્રેફાઇટ બની ગયા હોત.
બચી ગયા. પુસ્તકમાં કેટલાક વિચારો ખરેખર ખૂબ પ્રભાવશાળી છે, જેમ કે પેલો એન્ટ્રોપી વિશેનો વિચાર.
હા, એટકિન્સ કહે છે કે એન્ટ્રોપીનો નિયમ ભવે સાર્વત્રિક ક્ષય, કે બધું વેરવિખેર થવા તરફ જાય એવો લાગે, પણ તે જ પરિવર્તન અને સર્જનનું એન્જિન પણ છે.
એ કેવી રીતે?
કારણ કે તે ઉર્જાના ફેલાવાની અનિવાર્ય વૃત્તિ છે, જે બ્રહ્માંડને સતત ગતિમાં રાખે છે, ફેરફારો કરાવે છે.
અને ક્વોન્ટમ જગતની સંભાવનાઓ વિશે શું?
તે વિચાર ખરેખર આપણી ક્લાસિકલ નિશ્ચિતતાવાળી વિચારસરણીને પડકારે છે. વેવ ફંક્શન બધું જ જાણે છે, પણ કહેશે ફક્ત સંભાવના. આ એક મોટો વૈચારિક બદલાવ છે વિજ્ઞાનમાં.
ચોક્કસ. ગિબ્સ ફ્રી એનર્જીને પણ તેઓ ખૂબ મહત્વ આપે છે, ખરું ને?
હા, કારણ કે તે વ્યવહારુ રીતે ખૂબ શક્તિશાળી છે. પ્રયોગશાળામાં સામાન્ય હોય તેવા સ્થિર તાપમાન અને દબાણે કઈ પ્રક્રિયા થશે અને કઈ નહીં તેનો અંતિમ નિર્ણય ડેલ્ટા જી પરથી મળે છે. તે ઉર્જા અને એન્ટ્રોપીની વૃત્તિઓનું સુંદર સંતુલન દર્શાવે છે.
અને છેલ્લે, થર્મો અને કાઇનેટિક્સ વચ્ચેનો ભેદ, એ વારંવાર કેમ યાદ કરાવે છે?
કારણ કે એ બહુ સામાન્ય ગેરસમજ છે. પુસ્તક ભારપૂર્વક કહે છે કે પ્રક્રિયાનો દર, એટલે કે ઝડપ, તેના રસ્તા પર આધાર રાખે છે, મતલબ કે તેની ક્રિયાવિધિ અને સક્રિયકરણ ઊર્જા પર,
તેના અંતિમ મુકામ પર નહીં.
બરાબર. તેના અંતિમ મુકામ એટલે કે સંતુલન પર નહીં, એટલે કે ક્યાં જવું છે એ થર્મોડાયનેમિક્સ કહે, પણ કેટલી વારમાં પહોંચાશે એ તો કાઇનેટિક્સ જ નક્કી કરે. બે અલગ પ્રશ્નો છે.
આ બધું જ જ્ઞાન ખૂબ જ રસપ્રદ છે, પણ શું આ સામાન્ય માણસના જીવનમાં ક્યાંય ઉપયોગી થાય?
અરે ચોક્કસ, ઘણી બધી જગ્યાએ. આપણે રોજ વાપરીએ છીએ તે બેટરી, મોબાઈલની બેટરી, ગાડીની બેટરી, ફ્રિજ કેવી રીતે કામ કરે છે, ગાડીનું એન્જિન.
હા,
આ બધાની પાછળ થર્મોડાયનેમિક્સ અને કાઇનેટિક્સના સિદ્ધાંતો જ કામ કરે છે. ઉદ્યોગોમાં જેમ કે પેલી ખાતર બનાવવા માટેની હેબર બોશ પ્રક્રિયા છે, એમોનિયા ઉત્પાદનની.
હા, સાંભળી છે.
તેને કાર્યક્ષમ બનાવવા માટે આ જ જ્ઞાન વપરાયું છે. કેટલા તાપમાને, કેટલા દબાણે, કયો ઉત્પ્રેરક વાપરવો, એ બધું આના પરથી નક્કી થાય.
અને આરોગ્ય ક્ષેત્રે, મેડિકલમાં?
ચોક્કસ. મેડિકલ MRI સ્કેન તો ક્વોન્ટમ મિકેનિક્સ NMRની સીધી દેન છે.
ઓહ વાહ.
પછી દવા શરીરમાં કેવી રીતે કામ કરશે, કેટલી ઝડપથી લોહીમાં ભળશે, કેટલી ઝડપથી અસર કરશે, જેને ફાર્માકોકાઇનેટિક્સ કહે છે, તે સમજવા કાઇનેટિક્સ જરૂરી છે. રોગોને સમજવા અને નવી દવાઓ બનાવવા માટે એન્ઝાઇમ કાઇનેટિક્સનો અભ્યાસ થાય છે, કારણ કે ઘણા રોગો એન્ઝાઇમની ગતિવિધિ સાથે જોડાયેલા હોય છે.
બીજા કોઈ ઉદાહરણ?
પદાર્થ વિજ્ઞાનમાં જુઓ, નવા મટીરિયલ્સ જેમ કે કમ્પ્યુટર ચિપમાં વપરાતા સેમિકન્ડક્ટર, આપણા ફોનની સ્ક્રીનમાં વપરાતા લિક્વિડ ક્રિસ્ટલ, હલકા પણ મજબૂત પોલિમર, તેમની ડિઝાઇન પણ આ સિદ્ધાંતો પર આધારિત છે.
હા,
ધાતુશાસ્ત્રમાં ફેઝ ડાયાગ્રામનો ઉપયોગ થાય છે સ્ટીલ જેવી મિશ્ર ધાતુઓ બનાવવા. પર્યાવરણની સમસ્યાઓ જુઓ, ઓઝોન સ્તરની જાળવણી, ગાડીઓમાં પ્રદૂષણ નિયંત્રણ માટે કેટાલિટિક કન્વર્ટર, દરિયાઈ એસિડિફિકેશન, આ બધામાં ભૌતિક રસાયણશાસ્ત્રનો ફાળો છે.
અને રોજિંદા જીવનમાં પણ નાના નાના ઉદાહરણો છે, જેમ કે તમે કહ્યું તેમ પ્રેશર કુકર કે મીઠાથી બરફ ઓગાળવો. ખરેખર આ વિજ્ઞાન તો આપણી ચારે બાજુ છે.
બરાબર. અરે, આપણો શ્વાસ લેવાની ક્રિયા પણ, એમાં વાયુના નિયમો અને હિમોગ્લોબિન સાથે ઓક્સિજનનું બંધન, એ બધું આવે.
તો આ ચર્ચાના અંતે મારા માટે મુખ્ય શીખ એ છે કે રસાયણશાસ્ત્ર એ માત્ર ગોખણપટ્ટી કે પ્રયોગોનો વિષય નથી, પણ ભૌતિકશાસ્ત્રના મજબૂત તાર્કિક નિયમો પર આધારિત એક સુંદર અને શક્તિશાળી વિજ્ઞાન છે. આ પુસ્તક ખરેખર શું થાય છે થી આગળ વધીને શા માટે અને કેવી રીતે થવું જોઈએ સુધીની સમજ આપે છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે આ ત્રણેય ક્ષેત્રો, થર્મોડાયનેમિક્સ, ક્વોન્ટમ મિકેનિક્સ અને કાઇનેટિક્સ, કેવી રીતે એકબીજા સાથે સુંદર રીતે વણાયેલા છે અને કેવી રીતે તેમનો ઉપયોગ વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવામાં થાય છે, ટેકનોલોજીથી લઈને જીવવિજ્ઞાન સુધી. તે બતાવે છે કે ગણિત અને મૂળભૂત સિદ્ધાંતો ખરેખર પ્રકૃતિને સમજવાની ચાવી છે.
અને આ પુસ્તકનો અંતિમ સંદેશ કદાચ એ જ છે કે ભૌતિક રસાયણશાસ્ત્ર આપણને પદાર્થ અને તેના ફેરફારોને ઊંડાણપૂર્વક, જથ્થાત્મક રીતે સમજવા અને આગાહી કરવા માટેનો બૌદ્ધિક પાયો પૂરો પાડે છે. તે ખરેખર રસાયણ વિજ્ઞાનની ભાષા છે એમ કહી શકાય.
સાચી વાત.
એક અંતિમ વિચાર જે આ પુસ્તક મનમાં છોડી જાય છે તે એ છે કે શું બ્રહ્માંડમાં થતા દરેક ફેરફાર પાછળ, મોટામાં મોટા કે નાનામાં નાના, જીવન સહિત ઊર્જા અને એન્ટ્રોપીનો આ જ સંઘર્ષ મૂળભૂત રીતે કામ કરતો હશે?
રસપ્રદ પ્રશ્ન છે, ખરેખર વિચારવા જેવો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.